રાજકોટમાં તારીખ 18/3 તેમજ 19/3/83 ના પ્રવચનસાર ગાથા 80 ઉપર પૂજ્ય ભાઈશ્રીની તત્વચર્ચા.
કે પેલા 3 પ્રકારના સ્વપર પ્રકાશક જાણવા પહેલા એક પ્રકારનું જે જ્ઞાનનું લક્ષણ સ્વપ્રકાશક જ છે એ અનંતકાળથી એને જાય અને સ્વપર પ્રકાશકના નામે જીવ પ્રમાણના પક્ષમાં અટકી જાય છે. તો પ્રમાણમાંથી નિશ્ચય નહીં કાઢવી જોઈએ અને નિશ્ચય નહીંથી જોવામાં આવે તો જ્ઞાનનો સ્વભાવ સ્વપ્રકાશક છે. હવે એ સ્વપ્રકાશકમાં જાણવાની મુખ્યતા નથી, આત્માને જાણવાની મુખ્યતા નથી, પણ આત્માને ઉપાદેયપણે જાણવાની મુખ્યતા. સ્વપ્રકાશકમાં ઉપાદેયની મુખ્યતા છે. કેવળ જાણવું નહીં, કેવળ જાણવું એ સ્વપ્રકાશકના ભાગમાં નાખવું પડશે આપણે એના ભાગમાં. પણ જ્ઞાનનો સ્વભાવ એટલે મારા જ્ઞાનનો સ્વભાવ એવો છે કે મારું જ્ઞાન મારા શુદ્ધાત્માને અંતર્મુખ થઈ તન્મય થઈ અને ઉપાદેયપણે જાણે. ઉપાદેયપણે જાણે એટલે જ્ઞાયક ભાવ છે જ હું છું, શુદ્ધ ચૈતન્ય હું પરમાત્મા છું વર્તમાનમાં. એમ જે અહમ ભાવ જ્ઞાનનો જ્ઞાયકમાં આવી જાય એને ઉપાદેય તત્વ કહેવામાં આવે છે. જેમ દેહ તે હું છું, દેહ મારો છે, એમ હવે જ્ઞાયક ભાવ મારો છે અથવા જ્ઞાયક ભાવ હું છું, એમ સ્વપ્રકાશકમાં ઉપાદેયની મુખ્યતા છે. જાણવું તો ખરું પણ પ્લસ ઉપાદેયની મુખ્યતા છે. હવે એવું જ્યારે જ્ઞાન અંતર્મુખ થઈને પ્રગટ થાય, પર્યાયનું ને પરનું લક્ષ છોડીને, ભેદનું લક્ષ છોડીને, અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થઈને આત્માને ઉપાદેયપણે જાણે તો એને સ્વપ્રકાશક કહેવામાં આવે છે. હવે એ જ વખતે સ્વપ્રકાશક વખતે એ જ્ઞાનનો સ્વભાવ એવો પ્રગટ થાય સ્વપ્રકાશકપણે કે એ વખતે એને જ્ઞાન પણ જણાય અને પ્રગટ થયેલો આનંદ પણ જણાય. જ્ઞાયક તો જણાય જ, પણ જ્ઞાન પણ જણાય, ભેદ અપેક્ષાએ અભેદ અપેક્ષાએ તો જ્ઞાયક જણાય અને એનો આનંદ આવ્યો એ જણાય. સમ્યક દર્શન થયું, પ્રતીતિ થઈ, જણેલાની પ્રતીતિ એ પણ એના જ્ઞાનમાં નિર્વિકલ્પ ધ્યાનમાં આવી જાય છે. ત્યારે એ જ્ઞાનની પર્યાયનું નામ સ્વપર પ્રકાશક છે. સ્વને જાણ્યું એણે અને પરને જાણ્યું. પર એટલે જ્ઞાન સિવાયના અનંત જે ગુણો છે તેની અપેક્ષાએ, જ્ઞાન સ્વ તો એની અપેક્ષાએ બધા ગુણો અનંત ગુણો પર થઈ ગયા. તો એવું અંદરને અંદરમાં સ્વ અને પરનું જાણવું નિર્વિકલ્પ ધ્યાનમાં થાય છે એને નિર્વિકલ્પ પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે છે, અથવા એને નિશ્ચય નહીંથી સ્વપર પ્રકાશક કહેવામાં આવે છે. સ્વપર પ્રકાશકમાં જાણવાની મુખ્યતા આવી છે, ઉપાદેય અને પ્લસ સ્વપર પ્રકાશક, સ્વપ્રકાશક પ્લસ સ્વપર પ્રકાશક, તો એમાં જાણવાની મુખ્યતા આવી ગઈ છે નિશ્ચયથી સ્વપર પ્રકાશક. હવે નિશ્ચયથી સ્વપ્રકાશક સ્વપર પ્રકાશક કેમ કહ્યું કે એક આત્મા જ વિષય થાય છે, એમાં દેવગુરુ શાસ્ત્ર કે છ દ્રવ્ય કે કાંઈ વિષય થતું નથી. એકલો ઉપયોગ અંતર્મુખ થઈને આત્માને જાણે છે, અનુભવ થાય છે ત્યારે આનંદ પણ આરે જણાણો, તો તે અપેક્ષાએ તે જ્ઞાનના પરિણામને ભાવશુદ્ધ જ્ઞાનને નિશ્ચયથી સ્વપર પ્રકાશક કહેવામાં આવે છે. એટલે સ્વપ્રકાશક પ્લસ ઉપરાંત સ્વપર પ્રકાશક, પેલું પણ નિશ્ચય ને બીજું નિશ્ચય. પેલા નિશ્ચયમાં ઉપાદેયની મુખ્યતામાં, બીજા નિશ્ચયમાં એ પર નહીં પણ સ્વ જ જણાય છે અંદરના ભેદો, એ નિશ્ચય કહ્યું સ્વપર પ્રકાશક. પછી સવિકલ્પ દશામાં આવતા સાધકને તો એને આત્મા પણ જણાય છે એ સ્વપ્રકાશક, અને દેવગુરુ શાસ્ત્ર જણાય, છદ્રવ્ય જણાય એ પર પ્રકાશક, એટલે એ સ્વપર પ્રકાશક થઈ ગયો વ્યવહાર. પેલા નંબરનો સ્વપર પ્રકાશક નિશ્ચય, બીજા નંબરનો સ્વપર પ્રકાશક વ્યવહાર, આ ત્રણ પ્રકારની વિવક્ષા જ્ઞાનીને લાગુ પડે. સ્વપ્રકાશક એ પણ જ્ઞાનીને પ્રગટ થાય છે અને અનુભવના કાળમાં અંદરમાં બધું જણાય છે તે સ્વપર પ્રકાશક નિશ્ચયથી, અને બહારમાં સ્વપર પ્રકાશક વ્યવહાર. એટલે સ્વપર પ્રકાશક કથનથી જ છે. કોઈ એમ કે સ્વપર પ્રકાશક છે જ્ઞાનનો સ્વભાવ, તો આપણે એટલો જ એને પ્રશ્ન કરવો કે સર્વથા કે કથનથી. જો સર્વથા કે તો જ્ઞાન થઈ ગયું, અને જો કથનચિત કે તો કઈ અપેક્ષા એ સ્વપર પ્રકાશક તમે લ્યો છો? જો એમ કે વ્યવહારે સ્વભાવ પ્રકાશક, તો કથનચિત તો પકડાઈ ગયો. કથનચિત એટલે કોઈ અપેક્ષા એ, તો કઈ અપેક્ષા એ સ્વભાવ પ્રકાશક? તો વ્યવહારે તો નિશ્ચય એ સ્વભાવ પ્રકાશક હું. સ્વપ્રકાશક જ્ઞાન નું લક્ષણ કોઈ કહે તો ક્રોધે ભરાય છે, તો એકાંત થઈ જશે. તો કેમ કે એને સંસ્કાર નિગોદના થઈ, સ્વપ્ર પ્રકાશક જ્ઞપ્તિ આજ વંચાયું શાસ્ત્રીજીને. અહીં તો શાસ્ત્રીજી જ કહેવાય ને, ઘેરે અભય કુમાર કહેવાય. તો એ બે પ્રકારના સ્વપ્ર પ્રકાશક અને એક પ્રકાર સ્વપ્રકાશક, એ ત્રણેય જ્ઞાનીને લાગુ પડે. પછી ભાવશુદ્ધ જ્ઞાનીને લાગુ પડે યથાયોગ એની ભૂમિકા અનુસાર, અને ઠેઠ કેવળ જ્ઞાન સુધી પણ એ લાગુ પડે. ઠેઠ કેવળ જ્ઞાનમાં એ જે ભાવશુદ્ધનો વધતો વધતો કેવળ જ્ઞાન થાય, ત્યારે કેવળ જ્ઞાનમાં આ ત્રણ લાગુ પડે. કેવળ જ્ઞાનમાં સ્વપ્ર પ્રકાશક કથનચિત છે, એવો પાઠ છે શાસ્ત્રનું, આગમનું વચન છે. કેવળ જ્ઞાનમાં સ્વપ્ર પ્રકાશક કથનચિત છે તો સાધકમાં તો હોય જ, એને નહીં નથી. છતાં સ્વપ્ર પ્રકાશક કથનચિત લાગુ નીચે વાળો પાડે છે ભાવતુ જ્ઞાનનો. અને સ્વપ્રકાશક તો છે કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે, જ્ઞાની સ્વપ્રકાશકની વ્યાખ્યા.
સ્વપ્ર પ્રકાશક તો કથનચિત કહેતે હૈ,
સ્વપર પ્રકાશક મેં કથનચિત ઉતારના ચાહીએ, વ્યવહાર નિશ્ચય સ્વપર પ્રકાશક. સ્વપ્રકાશક મેં કથનચિત નહીં હૈ, સ્વપ્રકાશક મેં એકાંત હૈ. સ્વપ્રકાશક મેં કથનચિત લાગુ નહીં પડતા. સ્વપ્રકાશક ઈ હૈ તો જ્ઞાનનો ધર્મ પોતાના શુદ્ધાત્માને અંતર્મુખ થઈને તન્મય થઈને એને જાણે, એમાં સ્વપ્રકાશક જ નિશ્ચયથી છે. એમાં નિશ્ચય વ્યવહાર નથી, એમાં સ્વપ્રકાશકમાં નિશ્ચય વ્યવહાર ન હોય. પ્રમાણમાં જ્યારે તમે આવો ત્યારે પ્રમાણમાં કથનચિત લાગુ પડે. શાત લાગુ પડે? પ્રમાણ અપેક્ષાએ. તો સ્વપર પ્રકાશક જયારે વાત કરીએ આપણે, ત્યારે કથનચિત સ્વપર પ્રકાશક છે એવું ખાસ ધ્યાન રાખવું. હવે સ્વપર પ્રકાશક કથનચિત લેવામાં, કથનચિત એટલે કોઈક અપેક્ષા એ, કોઈક અપેક્ષા એ એટલે નિશ્ચયથી અંદરનું સ્વપર પ્રકાશક અને વ્યવહારે બહારનું સ્વપર પ્રકાશક, એમ કથનચિત એટલે નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં, બે લાગુ પડી જાય કથનચિતમાં.
પ્રમાણ માં આયા
સ્વપ્રકાશક ઓર પર પ્રકાશક, તો પ્રમાણ મેં આ ગયા. પ્રમાણ મેં કથનચિત હૈ, શ્યાદ પદ પ્રમાણ મેં લાગુ પડતા હૈ. પ્રમાણ કે બિના શ્યાદ ક્યાં? એક દીકરો, દીકરો એક જ છે, એક જ લડકા હૈ. એક લડકા હૈ તો કથનચિત લાગુ કહાં પડતા હૈ? એમ શુદ્ધ આત્મા શુદ્ધ નહીં છે, એક હી શુદ્ધિ હૈ, તો એ શુદ્ધ હૈ ત્રિકાળી દ્રવ્ય, વો કથનચિત શુદ્ધ અશુદ્ધ નહીં હૈ. જબ પર્યાય અશુદ્ધ ઓર દ્રવ્ય શુદ્ધ એસા પ્રમાણ મેં આવો તો કથનચિત લાગુ પડે. તો સ્વપ્રકાશક આત્માનો ધર્મ છે નિશ્ચયથી, અને વ્યવહાર એ સ્વપર પ્રકાશક છે, તો એ તો બરાબર જ છે. એમાં કહેવાય નિશ્ચયપૂર્વક વ્યવહાર આવ્યો ને, નિશ્ચયપૂર્વક વ્યવહાર. એટલે આ સ્વપ્રકાશક અને સ્વપર પ્રકાશક ત્રણેય ભેદ જ્ઞાનીમાં લાગુ પડે. હવે એક ચોથો પ્રકાર સ્વપર પ્રકાશક છે, એ નિગોદથી માંડીને સંગની પચિંદ્રી ભવિ અભવી બધાની એક જ્ઞાનની પર્યાયમાં જ્ઞપ્તિ એટલે સ્વ અને પરનો પ્રતિભાસ થયા જ કરે છે. સ્વપરને પ્રકાશથી એક પ્રતિભાસરૂપ જ્ઞાનની પર્યાયમાં આવી છે. તો એમાં સાંજે ચર્ચા થઈ તો અભય કુમારજી કે સ્વપ્રકાશકમાં જ્ઞાનની પર્યાય લઈએ નિગોધમાં, અને પરપ્રકાશકમાં દુઃખાદી અથવા દેહાદી કે કર્માદી જે લેવું હોય લ્યો, પણ જ્ઞાનની પર્યાય લેવામાં શું વાંધો નહીં, કયું નાયક ગણાય છે નિગોધના લીધે. તો કે તો ન્યાયશાસ્ત્રમાં તો એ જુદા પણ આવે કે શું કહ્યું ન્યાયશાસ્ત્રમાં આપણે
સમજે
ભાઈ, સમજવા માટે તર્ક કર્યો. તો પછી મેં કહ્યું કે ભાઈ યોગસારમાં આવે છે કે જ્ઞાનની પર્યાયને જાણતા નાયક જણાઈ જાય છે, કેમ કે સર્વથા ભિન્ન નથી. એમ સૂર્યના પ્રકાશને જાણતા સૂર્ય જણાઈ જાય છે, કેમ કે સૂર્ય અને સૂર્યનો પ્રકાશ કથનચિત અભિન્ન છે, સર્વથા ભિન્ન નથી. હવે જો કોઈ એમ કહે છે, સાંભળજો ન્યાય છે આમાં, કોઈ એમ કે જ્ઞાનની પર્યાય જ જણાય છે જ્ઞાનીને, નાયક નથી જણાતો, ફરતો જણાય છે, માટે બધા સંમત છે. પણ એમ કોઈ લઈએ, આપણે તો ચર્ચા કરવી છે ને, આપણે ચર્ચા કરીને તત્વને ચોખ્ખું કરવું છે, સમજી ગયા. જે કોઈ તર્ક કરે એનો આવકાર આપણે આપવો, કઈ વાંધો નહીં, ચોખ્ખું થાય. તો જ્ઞાનની પર્યાય જ જણાય છે સોમાં, અને પર પદાર્થો જણાય છે દેહાદી. તો એમ એની સામે તર્ક છે કે જ્ઞાનની પર્યાય જ જણાય છે, તો જ્ઞાનની પર્યાય ને જ્ઞાયક સર્વથા ભિન્ન માને છે. એ સર્વથા ભિન્ન જ્ઞાનવાળો પક્ષ વાળો છે, જ્ઞાનની પર્યાય જણાય છે, જ્ઞાયક નથી જણાતો. દીપક નો પ્રકાશ જણાય છે પણ દીપક કોઈ ઘટ જણાય છે એ તો દૂર રહો, એને તો કબૂલ છે, પર જણાય છે ઘટ, પણ આ પર્યાય જણાય છે પ્રકાશની, દીપક નથી જણાતો. તો દીપક અને એની પ્રકાશ પર્યાય ને સર્વથા ભિન્ન માની એમ જ્ઞાનની પર્યાય જ જણાય છે, જ્ઞાયક નથી જણાતો. તો એ જ્ઞાયક અને જ્ઞાનની પર્યાય ને સર્વથા ભિન્ન માનનારો છે, કેમ કે કથનથી જ અભિન્ન છે, સર્વથા ભિન્ન નથી, જેથી જ્ઞાયક જણાય છે. હા, અભિન્ન છે એ વિવક્ષા લેવી, જો કે અંદર માં જ્ઞાયક કો દર્શન કરના હૈ, વો વિવક્ષા મે હેતુ હૈ, દર્શન કરાના હૈ, હા, વો દ્રષ્ટિ કા વિષય નહીં બનાના હૈ. શું કહ્યું? હા, વો તો ખ્યાલ આ ગયા, સબ આ ગયા. તન્મય છે ને, જ્ઞાન અને આત્મા તાદાત્મ છે, તો જ્ઞાન ને સદા સેવે જ છે. એટલે આચાર્ય ભગવાન કહે છે, એટલી વાત તારી સાચી, એટલો ભાગ પુરવાર ચેત કયો એ તો સાચો છે, છતાં જ્ઞાન ને એક સમય દેવતો નથી. માટે કથનચિત ભિન્ન ને કથનચિત અભિન્ન યાદ વાત સીધી હોતી. કોઈ એમ કહે આ તો સ્વપ્ર પ્રકાશક કી બાત હો ગઈ, અભી વો ઉસમે એક ન્યાય નીકળા કે જ્ઞાન થી પર્યાય જાણવામાં આવે છે અને જ્ઞાયક જણાતો નથી, તો એ જીવ કેવો નીકળ્યો છે ખબર છે? કે જ્ઞાયક થી જ્ઞાન ની પર્યાય ને સર્વથા ભિન્ન માનનારો છે, કથનચિત અભિન્ન માનનારો નથી. માટે મોટો દોષ ખરે છે કે જ્ઞાન ની પર્યાય જણાય છે, અજ્ઞાની ને જ્ઞાયક જણાતો નથી. આ વિચારવા જેવી વાત છે, બધાને કઈ સલ્યો હોય તો કાઢી નાખવું. હા, દોષ આવે મોટો. દ્રષ્ટિ કા વિષય પર જ્ઞાન આતા હૈ, વો જ્ઞાન મે જ્ઞાયક જ્ઞાન મે આયા તો જ્ઞાયક પર નજર આ ગઈ ને, જો કે કથનચિત સર્વથા જો ભિન્ન વાળા હૈ ઉસકો તો જ્ઞાયક નજર મે આતા હી નહીં હૈ, આને વાળા હી નહીં હૈ, પણ કથનચિત ભિન્ન ભિન્ન જો શાદ વાતે સિદ્ધ કરતા હૈ તો ઉસકો જ્ઞાયક પર નજર આતી હૈ. જ્ઞાન ને અનુભવતા જ્ઞાયક અનુભવ માં આવે છે, કેમ કે સર્વથા ભિન્ન નથી. એમ 35 નંબર ની ગાથામાં ગિરનાર ઉપર આ બહુ ચર્ચા અમારી ચાલી, ગિરનાર ઉપર. પછી ભેદ થી જોવે છે, ભેદ થી વાત કરે છે. બરાબર છે, જ્ઞાન ના કલોળો જ જણાય છે જ્ઞાન વડે. એમ કેમ કે નાયક પ્રતીતમાં છે, પછી ભેદ થી જોવે તો જ્ઞાન ની પર્યાય જણાય છે, જ્ઞાન નથી જણાતું. એમ એમ જો કોઈ અનુભૂતિ તત્વવેદી કહે તો એમાં કઈ દોષ નથી. અમને જ્ઞાન ની પર્યાય જણાય છે, જ્ઞાન જણાતું નથી એમ કોઈ તત્વવેદી કહે તો એમાં દોષ નથી. કેમ કે નાયક જણાય છે એ વાત એને લબ્ધમાં રાખી છે. એમ એના પૂર્વ જ્ઞાન ની પર્યાય એને એકાંત નો દોષ નથી લાગતો. કેમ કે કથનચિત અભિન્ન છે અને કથનચિત ભિન્ન છે એ સમ્યક જ્ઞાન જાણે છે. બરાબર, અનુભૂતિ થઈ ગઈ પછી ચાર પ્રકાર થઈ
ગયા.
કોરા સ્વભાવ પ્રકાશક, કોરા આનંદ કે બિના અનુભવ બિના કોરા
અજ્ઞાની ના
કોરા જે અતિન્દ્રિય જ્ઞાન સ્વને જાણે છે એ જ અતિન્દ્રિય જ્ઞાન માં પર જણાય જાય છે. એ પર પણ કેવી રીતે જણાય છે કે આ રેડિયો પડ્યો હોય તો એ રેડિયો જ્ઞાન ના દર્પણ માં પ્રતિભાસ થયો તો એ પ્રતિભાસ ને જ્ઞાકાર જ્ઞાન ને જાણે છે. પણ જ્ઞાકાર જ્ઞાન ને જાણતા એમ કહેવાય કે જ્ઞાન ને જાણે છે. જેમ કે ઘડા ને જાણનારું જ્ઞાન જણાય છે તો જ્ઞાન જ, પણ કહેવાય કે ઘટ જ્ઞાન તો ઉપચાર થી ઘડા ને જાણે છે. જાણે છે તો ઘટ સંબંધી જ્ઞાન ની પર્યાય કે જે જ્ઞાન ની પર્યાય આત્મા ને જાણે છે પાછી. એમ તો પણ ઘડો જેમાં નિમિત્ત છે તો એને ઘટ જ્ઞાન કહેવાય, તો ઘડા ને જાણે છે એમ પણ કહેવાય. નૈમિતિક ને જાણે છે તો એનું જે નિમિત્ત છે એને પણ ઉપચાર થી જાણે છે એમ કહેવાય. જે જીવ દુઃખ ને નિશ્ચયથી વેધે છે, અજ્ઞાની જીવ નૈમિતિક પર્યાય ને દુઃખ ને નિશ્ચયથી વેધે છે તો બાહ્યના પદાર્થ ને વેધે છે એમ પણ કહેવામાં આવે છે.
માત્ર ઘટ થી થતો નથી, ઘટ જ્ઞાન થી થાય છે. સાકાર રૂપ પરિણામી જે જ્ઞાન છે તે ઘટ નું સ્વરૂપ છે.
ઘટ નું સ્વરૂપ,
હા, એમાંથી એમ છે આત્મ સ્વરૂપ નથી. અને જે ઘટાકાર જ્ઞાન જણાય છે
બિંબ જણાતા હે, પ્રતિબિંબ પ્રતિબિંબ જણાવે છે, બિંબ નહીં.
બિંબ રૂપ જે ઘટ છે ને,
હા, બિંબ રૂપ
છે, ઘટ નું પર રૂપ છે,
હા,
એ ઘટ નું સ્વરૂપ નથી,
નહીં.
અને ઘટ જ્ઞાન તે ઘટ નું સ્વરૂપ છે,
હા. એટલે કેવું કે ઓ ઘટાકાર જ્ઞાન હો ગયા ને, તો આ જ્ઞાન ના કલોલો ઘટ સંબંધે ના એસા હે,
આત્મા કા સ્વરૂપ નહીં,
હા,
બરાબર, આત્મા કા સ્વરૂપ
નહીં, બરાબર. કેવળ ઇન્દ્રિય જ્ઞાન એ આત્મા નું જ્ઞાન જ જ્ઞાન, એનાથી તો આત્મા જુદો છે. અવલંબન લે છે. હવે આગળ પાછળની વાત છે, એમાં થોડી ચર્ચા થઈ છે. ઇન્દ્રિય જ્ઞાન થઈ ગયું ખલા, અથવા આ મારું ત્યાં જ્ઞાન નું અજ્ઞાન તો થઈ ગયું. એમ કેમ કે જાણેલાનું સદાન છે ને, શરીરને જાણી અને આત્મબુદ્ધિ કરે છે, ગણાય છે જ્ઞાન. ભાસે છે શરીર, એ શરીર નો શરીર ભાસે છે એમ થયું તો શરીર મારું થઈ ગયું. કેમ કે જ્ઞાન ભાસે છે એ તિરોભૂત થઈ ગયું, સામાન્ય જ્ઞાન નો તિરોભાવ થયો. બેટા ભાઈ, વિશેષ જ્ઞાકાર જ્ઞાન નો આવિર્ભાવ થઈ ગયો, એ અજ્ઞાન થઈ ગયું. હા, એક સાથે મોહન એક જાય પણ એક સાથે, પણ એમાં એટલું છે કે મોહ નો નાશ થાય છે અને ઇન્દ્રિય જ્ઞાન રોકાઈ જાય. મોહ નો નાશ થાય છે અને ઇન્દ્રિય જ્ઞાન એક સેકન્ડ માટે રોકાઈ જાય છે, અને પછી ઇન્દ્રિય જ્ઞાન નો જન્મ થાય છે. એમાં એકતા થતી નથી. ઇન્દ્રિય જ્ઞાન પણ જ્ઞાન નું જ્ઞાન છે. ઇન્દ્રિય જ્ઞાન આત્માનું કર્મ બનતું નથી. અતિન્દ્રિય જ્ઞાન આત્માનું કર્મ થાય છે, અને ઇન્દ્રિય જ્ઞાન એ જ્ઞાય રૂપમાં જાય છે. કર્મ રૂપમાં આત્માનું કર્મ નથી થતું. હા, એ ચારિત્ર મૂળ એટલે અસ્થિરતાનું છે. એટલું ઇન્દ્રિય જ્ઞાન છે, હજી કેવળ જ્ઞાન થયું નથી. તો એટલું આવે છે, પર સત્તાવલંબનશીલ જ્ઞાન મોક્ષ માર્ગ સાધતું નથી. મોક્ષ માર્ગ ને સાધતું નથી. કેટલા વર્ષ પહેલા એને આ કાગળ લખ્યો હતો. એમ લખ્યું હતું શશીભાઈ નો કાગળ લખ્યો હતો, અને એ વખતે ભાવનગર હતા. તો હીરાલાલજી ને મેં લખ્યું હતું કે હીરાલાલજી ને વંચાવજો. તો હીરાલાલજી ને વંચાયું. ભાઈ આ ભાઈ બેઠા હતા તો ઘરાક તૈયાર જ છે કે ભાઈ સાહેબ જરા મેરે કુ પડને કુદો, પડને કુદા દીધા, જરા સાહેબ ને લીખ લેતા, ઉતાર લેતા. તો ઉતાર લઈ બધું ગુરુદેવે કહેલી વાત છે ને. આ ક્યાં ગુપ્ત નથી કઈ, આ બધી વાત ગુરુદેવે કરેલી છે ને. પણ સત્તા અવલંબન શીલ જ્ઞાન કઈ મોક્ષ માર્ગ ને સાચું.
ભગવાન ના પર સત્તા અવલંબન શીલ જ્ઞાન ની વાત છે તો અજ્ઞાની ના શું કહે,
શું કહી એવો એવો શબ્દ બોલો. પોતાનું આત્મહિત કરી લે કેવળ એને માટે તો ગુરુદેવે ઘણી સામગ્રી આપી છે. ગાંધીભાઈ પોતાનું જેને હિત કરી લેવું છે એને માટે કોઈ સામગ્રી બાકી નથી. નિમિત્તમાં ઉણપ નથી, ઉપાદાનની વારે વાર છે. ભાનુબેન ઉપાદાનની ઢીલે ઢીલ વારે વાર. હા, ઉત્કૃષ્ટ નિમિત્ત પંચમ કાળમાં મળવું દુર્લભ. કન્ટિન્યુ 45 વર્ષ સુધી. હા હા હા, બહુ જાય કોઈ પુરુષે. હા, હાજર જ છે નિમિત્ત. ઉપાદાન તૈયાર થાય તો નિમિત્ત હાજર જ છે, ક્યાં પ્રશ્ન છે. કેટલી આ 9000 વ્યાખ્યાન, 8400 વ્યાખ્યાન, ટેપ, આ 7 ભાગ બહાર પડી ગયા. એ સિવાય પડતા જ જાય. પોતાની ઢીલે ઢીલ છે. બધો અવસર આવી ગયો. આમ તો જૈન દર્શન નો જે ઉલ્લેખ આવે છે કે સંઘની પચિન્દ્રી મળવું દુર્લભ, મનુષ્ય ભવ મળવું દુર્લભ, સંઘની પચિન્દ્રી જૈન ધર્મ મળવો મુશ્કેલ. પાછું એને થોડીક સમજવાની, પાછું ઉપદેશ દેનારા મળ્યા દેશના લબ્ધિ, એ બધું દુર્લભ 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 છે. એ બધું તો સુલભ થઈ ગયું છે, પોતાની વારે વાર છે. આત્માનો સ્વભાવ જ્ઞાન, અને જ્ઞાનનો સ્વભાવ આત્માને જાણવું છે. બસ એમાં 12 અંગનો સાર છે. ભનુબેન ભનુબેનને બહુ ગમી ગયું. એમાં બધું આવી ગયા. શરૂઆત આ કરી ત્યારે ભાનુબેન પછી બોલતા હતા. પછી કે બાપુજી ત્યારે પણ આ મેં ચર્ચા કરતા હતા ઘેરે જાય છે. અનુભવ અને અનુભવ નો વિષય બે આવી ગયો. જ્ઞાન ની પર્યાયમાં નિશ્ચયમાં આવવું ને એ અપૂર્વ ચીજ છે. જગત ના જીવ જ્ઞાન ની પર્યાય ના નિશ્ચયમાં આવી શકતા નથી. સફળ પ્રકાશક ના નામે પ્રમાણમાં ફસાઈ ગયા. જ્ઞાન ની પર્યાય નો નિશ્ચયમાં ના આવ્યો. આમ તો કે જ્ઞાન ની પર્યાય ને વ્યવહારમાં ઇટકા છે, પરપ્રકાશકમાં સફળ પ્રકાશકમાં એ ઓછા. હા, પરપ્રકાશકમાંથી ઓળખીને સફળ પ્રકાશકના વ્યવહારમાં આવવું, અને એ વ્યવહારનો નિષેધ કરીને એમાંથી જ્ઞાનની પર્યાયનો નિશ્ચય કાઢવો. આ કે પર જણાતું જ નથી, કેમ કે એમાં નિષેધ કરે ત્યારે નિશ્ચય નહીં કહેવાય. જ્ઞાનની પર્યાયનો નિશ્ચય ત્યારે કહેવાય કે જ્ઞાનની પર્યાયનો આવે કે પર જણાતું જ નથી. આત્મા જ જણાય છે, જ્ઞાયક જ જણાય છે. આ જ્ઞાનીઓ કહી ગયેલી વાત છે ભાઈ. આ તો જેને બેસે એને અનુભવ થવાનો ન થાય. આ વ્યવહારનો પક્ષ છોડવા જેવો છે. વ્યવહાર રહેશે પણ વ્યવહારનો પક્ષ મારી નાખે. વ્યવહાર તો જ્ઞાનીઓને પણ હોય છે.
એવું
મને જ્ઞાન સ્વભાવે આત્મા છું, એ દ્રવ્ય નો નિશ્ચય કે હું જ્ઞાન સ્વભાવે આત્મા જ્ઞાયક છું, એ દ્રવ્ય નો નિશ્ચય. અને જ્ઞાન નો સ્વભાવ આત્માને જાણવું, એ જ્ઞાન ની પર્યાય નો નિશ્ચય. એમ બે નિશ્ચય, સ્વાશ્રિત નિશ્ચય નહીં ને, કેમ કે જ્ઞાન ની પર્યાય એટલે જ્ઞાન આત્માને જાણે છે. આત્માનો સ્વભાવ જ્ઞાન, જ્ઞાન સ્વભાવી છું અને જ્ઞાન નો સ્વભાવ આત્માને જાણવું, તો સ્વાશ્રિત નિશ્ચય નહીં થઈ ગઈ ને, કે જ્ઞાન ની પર્યાય નો વિષય જ્ઞાયકમાં જ્ઞાયક જ જણાય છે. હું પણ એ ઉપાદેય પણ જ્ઞાન ની પર્યાય નો નિશ્ચય કહેવાય. અને એ નિશ્ચય પ્રગટ થઈ ગયા પછી જ્ઞાન ની પર્યાય નો વ્યવહાર આવે, કે પરપદાર્થ જણાય છે. પણ એ પરપદાર્થ કેવી રીતે જણાય છે, કે દર્પણ માં આવ્યું એ પ્રતિબિંબ કે સમાન.
બહુ સરસ છે.
આજ સવાર ના શારદાબેન ત્યાં અહીંયા આવ્યા છે, અહીંયા આવ્યા સવાર શારદાબેન કહેતા, શારદાબેન આવી ગયા, એ કહેતા હતા કે આ દર્પણ નું દ્રષ્ટાંત મને બહુ
સચોટ છે.
બેસે પોતાને અનુભવથી બેસે, ત્યારે દ્રષ્ટાંતે કેવા જંગલ મારીને મૂકે છે. ઓલા 320 કથામાં, 320 કથાની અંદર ચક્ષુ નો દ્રષ્ટાંત આપ્યો. બધા આ પાડે કે ચક્ષુ શું કરે, કે કેવળભાઈ દૂર રહીને જાણે, કઈ રોટલી રોટલા શાક દાળ શાક ભાત કઈ ન કરે, કઈ પાના ફેરવે ચોપડાના ચેકમાં સહી કરે આંખ, કે ના પૂછો ભરતભાઈ ને, ચેકમાં સહી કરે છે, આંખ તો દૂર રહીને જાણે છે. કેવો દ્રષ્ટાંત, અકારક સિદ્ધ અકર્તા પણ સિદ્ધ કરવા માટે અદભુત દ્રષ્ટાંત. એમ દર્પણ નો દ્રષ્ટાંત સ્વપ્રકાશક પૂર્વક પરપ્રકાશક કેમ થાય છે, અદભુત. જંગલમાં રહીને આહા, ખરેખર તો ઇત્યાદી વિચારો મને આવ્યા. એમ છું કે આવી તીખી વાત જે એકના મુનિઓના જ્ઞાનમાં આવી ગઈ છે, કે એને શ્રેણી જલ્દી આવી જાય, એકાવતારી થોડું એવી છે. કારણ કે એને એને આખે પરને જાણવાની જે પ્રક્રિયા એમાં સો જણાય છે લીધું, પર જણાય છે એમાં સોમાં આવી ગયા. પર જેમાં નિમિત્ત છે એ જ્ઞાનની પર્યાયમાં એવું જ્ઞાન જણાય છે. આ હા, એ જ્ઞાનની બહાર જ નીકળ્યા નહીં, ગજબની વાત. એવા વિચારો યોગતા આગાતા ભાઈ જો ક્યારે આ લખનારને, આ લખનાર જે લખનાર છે એ ક્યાંય જાત્રાએ નહીં જાતા હોય એમ આવ્યું. હા, ક્યારે આવ્યું ન્યાય થયો કે હું સમય શિખર જાઉં તો મારું જ્ઞાન જણાય, હું ગિરનાર જાઉં તો મારું જ્ઞાન જણાય, હું બાહુબલીને દર્શન કરવા જાઉં તો મારું જ્ઞાન જણાય. અરે આ તીર્થંકર પધાર્યા છે, અહીંયા લગભગ નજીક છે, તીર્થંકરના દર્શન, તીર્થંકરના દર્શન કરવા જાઉં તો મારું જ્ઞાન જણાય. હવે જ્યાં જાઉં ત્યાં મારું જ્ઞાન જ જણાય, તો હું જ્ઞાન જ જણાય કરું ને. પરને જાણવાનો વ્યવહારનો વિકલ્પ વિરામ પાસે શ્રેણી કરી આવી એવી એક જ રહ્યું, જ્ઞાન જ જણાય છે. જ્યાં જાઉં ત્યાં હરી જણાય છે, મારે ક્યાં બીજું કઈ જણાતું હોય તો જાઉં. જો હું ત્રણ બેલગાલા જાઉં અને ત્યાં એમ કે બાહુબલીજી જણાય તો મને જાઉં, વાંધો નથી. પણ ત્યાં જઈને ઉભો રહું છું, ભારતના ભાગ છે કે આવું આવા શાસ્ત્રો સમય
સાથે
એ શબ્દોમાં રજૂ કર્યું એને. એમ આપણને હા પડી, હા પડાય કે દર્પણ નો તો અનુભવ બધા ને છે, હા સપાટી ઉપર નહી. હા થઈ ગયું થાય, ચાલો.
જ્ઞાનમય
છું ને, એટલે ઈ જે ગાથા ચાલતી હતી ને એમાં જે દ્રષ્ટિનો વિષય છે એનો એ જે નિર્ણય કરે છે જીવ, ત્યારે એમ નિર્ણય કરે છે કે હું તો આવો છું, આમ કરવું છે એમ પણ નહીં અને આમ થાય છે એમ પણ નહીં. કરના ગયા હોના ભી ગયા અને હું રે ગયા. કરના ગયા હોના ભી ગયા અને હું રે ગયા. આમ કરવું છે ને મારે આમ થવું છે એ બે નહીં, હું છું બસ. એ હિન્દી ભાષામાં એમ કરના ગયા હોના ભી ગયા અને હું રે ગયા. ત્યારે એ ગજાબેન એ એને ફરીથી બહુ વાત મજાની હાથમાંથી પ્રશ્ન આંસુ આવ્યા. અને પછી પંડિતજી આપણા કે આ તો સૂત્ર બની ગયા. કરના ગયા હોના ભી ગયા અને હું રે ગયા. કરવું કરતા બુદ્ધિમાં ગયું, હું ના વ્યવહાર નહીં માં ગયું, હું નિશ્ચયમાં રહ્યું બસ. પરમાત્મા છું, પરમાત્મા દશા મારે કરવી છે એમ નહીં અને પરમાત્મા રૂપે થવું છે એમ પણ નહીં. હું તો પરમાત્મા છું, વર્તમાન પરિપૂર્ણ છે. કરના ગયા હોના ભી ગયા હું રે ગયા, હું તો પરમાત્મા છું. હા સારું પછી દિગંબરોમાં ક્યાંય વાત હતી નહીં ને છે નહીં ક્યાંય. આની મુખ્યતાથી વાત કરનાર પુરુષ એક જ હતો સંગત. ભાવની વાત તો અલૌકિક, પણ વાત કરનાર ઉદ્ગનીનો ઉપદેશ દેનાર જીવો ઓછા હોય, ત્રણે કાળ ઓછા હોય. ઊંડા અવસર પણ એ કાળમાં તો દુકાવા જોઈ દેવી, આ તો એક ખારા સમુદ્રમાં મીઠી વેડી મળી ગઈ. એ પુરુષાર્થને આશ્રય સમય દર્શન થાય બસ. સિદ્ધાંત મહા શુદ્ધાત્માને અવલંબે જ અશુદ્ધતા ટળે અને શુદ્ધતા પ્રગટ થાય. એક છું શુદ્ધ છું મમત્વહીન અને જ્ઞાન દર્શન થી પરિપૂર્ણ છું એમ આવ્યું. ચારે શુદ્ધ કરવું છે અને શુદ્ધ થવું છે એમ ના આવ્યું.
કરતા
પણ મંત્રો છે ખરેખર. આ ગુરુદેવે તો કોઈ અજબ અજબ ગજબ ની વાત બહાર પાડી હતી જ નહીં. આ વાત છે નહીં. ઉદરી નો ઉપદેશ ચાલ્યો ગયો, ગુરુ પરંપરા તૂટી ગઈ એમ લખે છે જયચંદ પંડિત. ગુરુ પરંપરા હતી જ નહીં ક્રિયાકાંડમાં. અને એ સહેલું લાગે સાવ, પોતાને પણ પાકો ભ્રમ થઈ જાય અને બીજો પણ જાણી શકે આ ધર્મ ની ક્રિયાહારી કરે છે એટલે અનુમોદન આપે. બોલો જી, બહુ ભાઈ ઉપવાસ કરે, ધર્મ કરે છો, એમ પૂજા પાઠ દાન શિયાળ વ્રત તપ ઇત્યાદિ બધી ક્રિયાકાંડ. એટલી ઓમ તો દેહ મન વાણી ની ક્રિયા, પણ એમાં કોઈ વખતે વિશુભ ભાવ હોય. બાકી તો ઉપવાસ કરીને ચોપાટ રમે ને પાના રમે ને કા ઊંઘતા હોય બધા મૂળ વિષય ઉપર કિનારા ઓછા અને લાયકાત એવી કે ઘણા જીવો આ તત્પર એક જ જગ્યાએ રહીને ઉપદેશ આપ્યો ને એટલે એ વધુ આમ તો અનુકૂળ થયું. લોકોને આવીને રહેવાનું કરવાનું ઓલું ચાર દીવાન આઠ દીવાન પંદર દીવાન જામે નહીં, આ તો બરાબર જામ્યું નિવૃત્તિ લઈને લોકો ત્યાં રહ્યા. એવો તર્ક ઉઠે છે વર્તમાન કાળમાં કે સંસારી જીવ તો અશુદ્ધ જ હોય, વર્તમાન તો હું અશુદ્ધ છું ને, સંસારી જીવ છું તો હું રાગી જ છું ને, તો દેશી જ છું ને, ત્યારે ને એટલું જ કહેવાની જરૂર છે કે સર્વથા તમે રાગી છો કે કથનચિત, બસ એટલું જો એના ખ્યાલમાં લઈએ કે કથનચિત, કથનચિત એટલે પર્યાય અપેક્ષા, એ વ્યવહાર નહીં એ પર્યાય દ્રષ્ટિથી. કથનચિત તો બીજું પડખું જોઈએ, કથનચિત નું જ્ઞાન ક્યારે થાય કે કથનચિત રાગી તો કથનચિત વિતરાગી પ્રતિમા, કથનચિત અશુદ્ધ તો અશુદ્ધતાને કથનચિત માં મૂકે તો શુદ્ધતા ખ્યાલમાં આવી જાય. યાદવાદ દ્વારા પણ એને ત્રિકાળની દ્રષ્ટિ થઈ જાય, બોલો દ્રવ્ય દ્રષ્ટિ દ્વારા તો થાય પણ યાદવાદનું શરણ લઈએ અને વર્તમાનમાં ભાઈ અશુદ્ધતા છે તો એ અશુદ્ધતા કથનચિત છે કે સર્વથા છે, બસ એટલો વિચાર કરે તો કામ થઈ જાય. શરીરમાં તાવ આવ્યો ભાઈ, તાવ આવ્યો તો કથનચિત છે આ તો, કેમ કે સ્વભાવ તો નોર્મલ છે શરીરનો. એક જરાક યાદવાદ થી પણ વિચારે ને બે પડખા તો વર્તમાન પડખામાં અહમ બુદ્ધિ છૂટવા માંડે, ગળી જાય કથનચિત કે તો થઈ નહી, એના એકદમ જે ઉછાળા હોય ને બેસવા માંડે. વિદરાગ પરમાત્માનો કોઈ પણ એક વાક્ય જો લઈએ સરખી રીતે વિચારે તો એને કામ થાય. મનુષ્ય છું કથનચિત કે સર્વથા, તો મનુષ્ય છું તો સર્વથા મનુષ્ય છું, તો સર્વથા જો તમે મનુષ્ય હોય તો ત્રણેય કાળ તમે મનુષ્ય રહેવા જઈ, એ શું તો મનુષ્ય પર્યાય ક્ષણિક ભાસવા માંડે અને આત્મા ત્રિકાળ ભાસવા માંડે, ગમે તે પડખેથી લઈએ ને પણ કઈક સરખી નાળીએ વિચાર કરે ને તો થાય. કર્મથી બંધાણો છે સંસારી જીવ, પણ કથનચિત કે સર્વથા, તો કથનચિત બંધન છે કર્મ નું, તો કથનચિત અબંધમાં આવી જાય તો હવે હું અબંધ છું એમ લે ને તો કર્મ નો બંધ છૂટી જશે. બંધન નું શરણ લઈએ તો બંધન રહીએ નહી. આત્મા કર્મ ના ઉદય માં જોડાઈ જાય, વિરાગ થાય. કથન છે કે સર્વથા ખલાસ. કેમ કે કથનચિત માં પ્રતિપક્ષ બીજી નહીં આવે ને, એક વ્યવહાર ને બીજો નિશ્ચય. એટલે વ્યવહારી જન વ્યવહાર થી વિચારે છે, કેમ કે વ્યવહાર થી વિચારતા વ્યવહાર નું સિદ્ધાંત થઈ ગયું. કે ભાઈ પર્યાય નહીં તો રાગ છે ને, પર્યાય નહીં તો રાગ છે ને, પર્યાય દ્રષ્ટિ તો રાગ છે ને, આમ તો છે ને આમ તો છે ને. હવે વ્યવહાર નહીં થી વિચારતા એનું સિદ્ધાંત પણ કરી લીધું. ભાઈ વ્યવહાર ને એ છે એટલે નિશ્ચય નથી. વ્યવહાર ને જીવરાગી છે એટલે નિશ્ચય ને જીવરાગી નથી. તો એને સીધું દ્રવ્ય પર દ્રષ્ટિ જાય. કથન ચિત માં આવે તો કામ થઈ જાય. ભાઈ કુમારજી, આવી દ્રષ્ટિકા વિશે સુધી ન પહોંચે જી તો કથન ચિત સ્યાદવાદ કી શૈલી છે તો સમજ કે ભાઈ સંસારી જીવ છે એ કર્મ થી બંધાયો છે. તો સર્વથા છે કે કથન ચિત? જો કથન ચિત કહેવા જાય તો કથન ચિત અબંધ છું એમ આવી જાય. પ્રતિપક્ષ નહીં માં આવી જાય. સંસારી જીવ રાગી છે તો રાગી છે તો કથન ચિત, હા કથન ચિત જોઈ ને કરતો સ્વભાવ થઈ જાય તો કથન ચિત નિરાગી છું એમ આવી ગયું ને. એવું છે વ્યવહાર નહીંથી જોવાની જીવોને અનાદિકાળથી ટેવ પડી ગઈ છે અને એ વ્યવહાર નહીંના વિષયનું જ્ઞાન કરતા એનું સિદ્ધાંત કરી રહી. જ્ઞાનીઓ કહે કે વ્યવહાર નહીં ના વિષય નું જ્ઞાન કરજે. આને શું કહ્યું? કે જ્ઞાને કહ્યું ત્યારે શ્રદ્ધા કરી હતી. એને એક કહ્યું, આપણે બે કર્યું મૂકવા તો. એને એક કરવાનું કહ્યું, એક કામ ભેગા બે કામ વધારે કહ્યું.
તો થાય છે તું ઓવરવાઈઝ
જાણવાનું કહ્યું હે તો લા ભેગી સદાય કરી લઉં એમાં આમાં હું વાંધો. એમ કે એનું કારણ છે કે જાણેલાનું તો સિદ્ધાંત કરવાનું કહ્યું છે. જાણવાનું કહ્યું અને ભેગી એમાં અહમ બુદ્ધિ કરી સજા કરી. વ્યવહાર નહીં નો વિષય જાણવા માટે છે, શ્રદ્ધા કરવા માટે નથી. નિશ્ચયની નો વિષય શ્રદ્ધા કરવા માટે પણ છે અને ઉપાદેયરૂપ જાણવા માટે પણ છે. હવે આવી ચોખ્ખી વાત શાંતિભાઈ, ચોખ્ખી વાત આમ બે ગુજરાતી ભણેલા હોય ને ભણ તો સમજાય જાય એવું છે. આમાં ક્યાં શાસ્ત્ર ની જરૂર છે? પાણી ઊનું થઈ ગયું. સર્વથા કે કથન છે ક્યાંથી આવ્યું? કથન થી તેને કોઈ એક અપેક્ષા, કોઈ અપેક્ષા એટલે પરિણામ થી જોતા એ ગરમ છે એ વાત બરાબર છે. પણ પરિણામ થી જોતા ગરમ છે એ તો કથન ચિત કહ્યું ને. તો કથન ચિત ગરમ નથી એટલે કે શીતળ છે એમ આવી ગયું. આવું છે કપડું મેલું થઈ ગયું. કપડું મેલું થઈ ગયું તો સર્વથા કે કથન ચિત? સર્વથા કીએ તો મેલ જાય નહી એમ જાણો. એટલે કેવું પડ્યું? કથન ચિત. તો કથન ચિત મેલું નથી એટલે કે નિર્મળ સ્વચ્છ છે. જો તું આનું જ્ઞાન કર્યું, નિસંધાન કર્યું ને, હવે તને જ્ઞાન કરાયું છે એનું, પણ એનું જ્ઞાન કરાયું છે હે કરવા માટે, ઉપાદેય કરવા માટે નહીં. કે હવે જ્ઞાને કરવું, ઉપાદેય કરવું, એમાં શું લાંબો ફેર, મોટો ફેર. જે મિથ્યા દ્રષ્ટિ છે, મિથ્યા દ્રષ્ટિ છે ને મિથ્યા દ્રષ્ટિ કેવું, એમાં શું વાંધો? તો મિથ્યા દ્રષ્ટિ છે એમ જ્ઞાન માં તો શ્રદ્ધામાં આપણે એમ લીધું કે મિથ્યા દ્રષ્ટિ છે. સંયોગ તો ઘીનો ખરો, ઇન્ટુ કોમા, બસ ત્યાં હા પડી તરતા જ ઉતાવળ થઈ ગયો એનો. હા છે તે માટીમય છે અને ઘીમય નથી. બીજું નીકળવા હવે હાવ સહેલું છે. આમાં કઈ બહુ અઘરું ક્યાં આમાં છે? આમાં કઈ જયપુર વિદ્યાલયમાં શાસ્ત્રી થવાની જરૂર નહીં, સમજાય જાય. હા એ જરૂર છે. વર્તમાન પર્યાય જો અંદર લીએ તો ચિત્ત સામાન્યમાં સર્વ વ્યક્તિ અંતરલીન છે એમ જાણે કોણ? કારણ કે જાણનારી વર્તમાન પર્યાય તમે અંદર ડૂબાવી દીધી, તો પછી આ ચિત્ત સામાન્યમાં સર્વ વ્યક્તિ અંદર ગર્ભિત છે એ કોણ જાણે? એ નક્કી કોણ કરશે? એ તો વર્તમાન પર્યાય જ નક્કી કરશે. પર્યાયો જે છે ભૂત અને ભાવિની એ અંતરલીન છે, પણ એની અર્થ એમ નથી કે વર્તમાન પણ અંતરલીન છે. દ્રષ્ટિના વિષયમાં પર્યાય અંતરલીન ન થાય. જો અંતરલીન તમે કરવા જાઓ તો એ જ્ઞેય થાય પણ ધ્યેય ન થાય. 80 નંબરની ગાથામાં જે પર્યાયની દ્રવ્યમાં અંતરલીન કરો, તમે અંતરિત કરો, ડુબાડી દો, તો એ તો પર્યાયનું લક્ષ છોડીને દ્રવ્યનું લક્ષ કરો, ગુણનું ભેદ લક્ષ છોડીને દ્રવ્યનું કરો. તો દ્રવ્યની અંદર દ્રવ્યને આશ્રય જ્યાં દ્રવ્ય આ હું છું આવ્યું ત્યાં પર્યાયથી અનન્ય થઈ ગયું. એ પર્યાયથી અનન્ય જે દ્રવ્ય થયું તે દ્રવ્યમાં પર્યાય દ્રવ્યમય થઈ ગઈ, તદાકાર તાદાત્મ ક્ષણિક, તો એ તો આખું જ્ઞાન થઈ ગયું, ઉત્પાદ વ્યતિરિક્તમ સત. ત્યારે દર્શન મોહનો નાશ થાય. એકલો દ્રષ્ટિના વિષયમાં જીવ ચડી જાય, ઘાટકોપરવાળા ચડી ગયા હતા, એની ભૂલ હતી, એ ભૂલ બતાવી હતી કે ભાઈ કોઈને એકદમ હાથમાં બળતર થાય અને વૈદ્યને પૂછ્યું કે ભાઈ બહુ બળતર થાય છે, તો કે બરફની પાટી ઉપર હાથ મૂકી દો તો બળતર બેસી જશે. આવું કોઈ દ્રવ્ય ઉપર લીધું જોર આપ્યું પણ પર્યાયને અડવા દીધી નહીં, પર્યાયને છેટી છેટી રાખી દૂર, તો અનન્ય પણ ન થયું, એકાગ્રતા ના આવી, અલોકાકાશ. પછી તો એમાં બીજો જ્ઞાનનો દ્રોહ થઈ ગયો, દ્રષ્ટિના વિષયના લોભમાં જ્ઞાનનો દ્રોહ થઈ ગયો. 80 નંબરની ગાથામાં દ્રવ્ય ગુણને પર્યાય એનું અભેદ નહીં, એક સત છે, આત્મા છે, ત્રણ સત નથી. ધ્રુવનું એક સત છે, એ એક તો છે શ્રદ્ધાનો વિષય ને જ્ઞાનનો વિષય, પણ ઉત્પાદ વ્યતિરિક્તમ સત એ પણ એક સત છે. પછી ઓલું ત્રિકાળ સત અને ક્ષણિક સત એવો ભેદ ગયો, બસ જે છે તે છે, બસ ધ્યેય પૂરો જ્ઞેય થાય આખો આત્મા. એમાં પેલામાં આપણે લખ્યું તો વાંચ્યું ને તમે બીજાભાઈ, કે ઉત્પાદ વ્યય અને ધ્રુવ એને જો ક્રમે જાણવા જાય તો નૈપક્ષ થઈ જાય, અને જો પછી એને ઉત્પાદ વે ધ્રુવને અનન્ય કરીને અભેદ ન કરે તો એક સમયની પર્યાય માને તો દ્રવ્ય ખંડિત થઈ જાય, અખંડ રહ્યું, અખંડ કરવું જોઈએ. દ્રવ્ય પર્યાયથી અખંડ આત્મા છે, દ્રવ્યથી ન ખંડામી, ન ક્ષેત્રથી, ન કાળથી, ન ભાવથી ખંડામી. સ્વ ચતુષ્ટ છે, પ્રમાણ જ્ઞાન નો વિષય. ચાર વિચાર કરો તો પ્રમાણ નો, અભેદ નહીં તો વિચાર કરો તો અભેદ નહીં નો વિષય થઈ જાય. જ્ઞાન નો વિષય છે, જ્ઞાન પણ સમ્યક જ્ઞાન નો વિષય છે. દ્રષ્ટિપૂર્વક આવું થાય થાય ને થાય આવું. અજૈન અજૈન થઈ ગયો તો ઉત્પાદક ધ્રુવતમ સત ને એક સત્તા ન માની, ત્રણ સત્તા માને તો નહીં પક્ષ થાય. એક સત્તા કરીને એને ધ્યેય બનાવ્યો તો મિથ્યા દ્રષ્ટિ. કેમ કે જ્ઞાન નો વિષય અને શ્રદ્ધા નો વિષય બનાવ્યો કે ઉત્પાદક ધ્રુવતમ સત પ્રવર્તન સામે ચોખ્ખું લખ્યું છે કે આત્મા છે. હવે જો જ્ઞાન નો વિષય છે એને શ્રદ્ધા નો વિષય બનાવ્યો. ઘણા વર્ષ પહેલાની વાત છે, સોનગઢ થી એક બનાવ્યા હતા ઘરે ઉત્પાદ ધ્રુવતમ સત એમ કે આત્મા છે. ત્યારે કહ્યું હતું કે તમે પ્રવચન સારમાં બતાવો વાંચ્યું ઉપર, તો કે શું મેં કોઈ જ્ઞેય અધિકાર છે. જ્ઞેયમાં ઉત્પાદ ધ્રુવતમ આવી જાય, ધ્યેયમાં ના આવે. આ ભાઈ ઉત્પાદ ધ્રુવતમ સત છે ને એનાથી આગળ વધીને એમાં ઉત્પાદ ભાઈને ગૌણ કરીને ધ્રુવ નું અવલંબન લેવું એ અસાધારણ વાત, સાધારણ વાત નથી. અને એ પણ તત્વારસ્ત્રમાં ઉત્પાદ ધ્રુવતમ સત ને સત કહ્યું હોય, આત્મા કહ્યું હોય, અને એમાં ઉત્પાદ થી રહી ધ્રુવ પરમાત્મા જ હું છું તો એને એમ લાગે કે તો તત્વાર સૂત્ર નું મારું જ્ઞાન ખોટું થશે. આચાર્ય ભગવાન નું કથન છે, ત્યાં ઉપર બેસો બેસો. જ્ઞાનમય છે, તેથી જાણવું ને દેખવું એ એનું કાર્ય છે. ક્રોધ કરવો, માન કરવો, માયા કરવો, રાગ દ્વેષ કરવો, લોભ કરવો એ એનો સ્વભાવ નથી. છતાં ગ્રસ્ત અવસ્થામાં ક્રોધના ભાવ આવે, પણ ક્રોધના ભાવ આવે એને પોતાથી જુદું જાણવું, અને એને જાણનારું જે જ્ઞાન આ ક્રોધ થયો, ક્રોધ થયો એ જાણ્યું કરે કે જ્ઞાને જાણ્યું, તો એ જ્ઞાન છે તે આત્મામય છે. જ્યારે આત્મા આ જ્ઞાન આત્મામય છે તો ક્રોધ મારાથી ભિન્ન છે. એમ દેહ નું જ્ઞાન થયું તો દેહ નું જ્ઞાન થયું એ જ્ઞાન આત્માથી ભિન્ન છે, અને દેહ ભિન્ન છે તો દેહ જુદો છે, તો દેહ ઉપરથી મોહ વયો જાય, મમતા છૂટી જાય. ઘર બાર કુટુંબ પરિવાર મારા નથી, મારું તો જ્ઞાન છે બસ. જે જ્ઞાનમાં પરપદાર ગણાય છે તે મારા નહીં, મારું તો એ જ્ઞાન. દિવસમાં બે ચાર પાંચ વખત વિચાર કરવો જોઈએ કે આ જણાય છે બધું મારું શું, કે મારું તો એ જ્ઞાન છે બસ, કે જે મારી સાથે આવે છે. આ દેહ મારી સાથે નથી આવતો માટે દેહ મારો નથી. આ પૈસા ટકા મકાન કુટુંબ કબીલા મારી સાથે નથી આવતું, પરલોક જાઉં ત્યારે તો મારું નહીં, મારું જ્ઞાન મારી સાથે આવે. જ્યાં જાઉં ત્યારે હારે હારે ને હારે હારે. તે જોય બા, કોઈ જુદું ના પડે. ગોળ અને ગળ પણ જુદા ના પડે, સાકર અને ગળ પણ જુદા ના પડે, પણ સાકર માંથી મેલ હોય નીકળી જાય. કોથળો તો જુદો જ છે સાકર નો. આ આગમ માંથી અધ્યાત્મ માં આવવું ને બહુ મુશ્કેલ છે. હા, પ્રમાણ નો પક્ષ જીવને અનંત કાળથી છે, પણ પ્રમાણ માંથી નહીં માં આવવું પરિણામ આવે ને જાય એ મારું સ્વરૂપ નહી. હું તો ધ્રુવ પરમાત્મા અચલ છું. હવે એનો નિષેધ કરવો, સર્વજ્ઞ ભગવાને કહેલા ઉત્પાદ વયનો નિષેધ કરીને ધ્રુવનું શ્રદ્ધાન કરીને શ્રુવનું શ્રદ્ધાન થતાં ત્યાં ઉત્પાદ વયનું જ્ઞાન થઈ જાય છતાં શ્રદ્ધા ન થાય. ઉત્પાદ વયનું જ્ઞાન થાય છતાં એનું સિદ્ધાંત નથાય, ની ધ્રુવ નું સિદ્ધાંત રહી જાય અને ઉત્પાદ વ્યય નું જ્ઞાન થઈ જાય, કરવું ન પડે. આવી અંદર ની આ રમત છે, આત્મા ની અંદર ની રમત. આ બધું બહાર તો બહાર જ છે, એમાં ક્યાં આત્મા છે? આ દેખાય છે તો બધું જળ છે, જળ ને પર છે. દેહ દેવળ માં ભગવાન આત્મા બિરાજમાન છે. બધાના આત્મા સરખા છે, ભગવાન આત્મા બધા. કોઈ આત્મા ઓછો અધિકો વિપરીત કઈ નથી. મૂળ શક્તિ સ્વભાવ બધાની સરખી, અવસ્થામાં ફેર છે, અવસ્થાને ગૌણ કરવી. પરમાત્મા પ્રકાશમાં એ વાત બહુ સરસ લીધી છે કે તીર્થંકર પરમાત્મા જયારે એ ભવે મોક્ષ થવાનો છે ત્યારે જંગલમાં જઈને ધ્યાન કરે છે, ત્યારે વ્યવહાર નહીથી ઉત્પાદ નહીથી સહિત હોવા છતાં જે ઉત્પાદ એટલે પરિણામ માત્રથી બિંદુ પરમાત્મા એનું ધ્યાન કરી શુક્લ ધ્યાનની શ્રેણી માનીને પરમાત્મા પૂજા પ્રગટ કરે છે. તીર્થંકર આધાર આપ્યો કે એ કેનું ધ્યાન કરે છે કે ધ્રુવનું કરે છે. તદભવે મોક્ષ જનારા તીર્થંકર પરમાત્મા જન્મસ્થ અવસ્થામાં ધ્રુવ ધ્યાન કર્યું ત્યારે કેવું જ્ઞાન પ્રગટ થયું એને, તો પછી આત્મદર્શન અજ્ઞાની જીવને પ્રગટ કરવું હોય તો એ જ રસ્તો છે, બીજો કોઈ રસ્તો છે જ નહીં. જે ચારિત્રની વિધિ તે સમ્યક દર્શનની વિધિ છે. હલતો હાથ જ્યાં જ્ઞાનમાં જણાય ત્યાં મેં હલાવ્યો, સ્વયં હલતો હાથ, સ્વયં હલતો હાથ કે મેં હલાવ્યો. સ્વયં આંખની પાપણ ઊંચી નીચી થાય તો ઊંચી નીચી મેં કરી. સ્વયં શબ્દ નીકળે એ જ્ઞાનમાં પ્રતિભાસ થયો તો એ શબ્દ હું બોલું છું. રોટલી સ્વયં થાય, વેણું સ્વયં હાલે, રોટલી સ્વયં શેકાય, સ્વયં બટકા થાય, સ્વયં પેટમાં જાય, થતી ક્રિયા જ્ઞાનમાં જ્યાં બાસી, ત્યાં વેણું મેં ફેરવું, રોટલી મેં પકાવી. અરે થયું એને જાણ્યું કે મેં કહ્યું? હા, જ્ઞાનનો સ્વભાવ જાણવું, જાણવું, જાણવું. કરવું એ જ્ઞાનનો સ્વભાવ જ નથી, તો અહંકાર છે. હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા. સકટ નો ભાર સૃષ્ટિ મંડાણ એની પેરે યોગી યોગેશ્વર આ જાણે. યોગી એટલે સાધક, યોગેશ્વર એટલે પરમાત્મા. આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાનાત્મન કરોતિ કેમ પર ભાવ કરતા આત્મા મોહો એમ વ્યવહાર. એક સૂત્ર ની અંદર બધું આવી ગયું. રાગાદી પરભાવ કે પુણ્યપાપ ના પરિણામ નો કરનાર આત્મા નથી. પુણ્યપાપ થાય એનો જાણનાર, પુણ્યપાપ ના પરિણામ થાય એનો પણ હું જાણનાર છું, એ પણ કથનચિત છે. વ્યવહાર એનો જાણનાર, નિશ્ચય જાણનાર નો જાણનાર, જાણનાર ને જાણે ગયો. બસ ખલાસ, જાણનાર હતો હું, એ ભેદે ગયો. પોતાના સ્વરૂપ નો રાત ને દી વિચાર કરે એને સ્વરૂપ ની પ્રાપ્તિ થયા વિના રહેતી. જે પરનો વિચાર કરે છે એને સ્વ મળતું નથી, ચોવીસે કલાક પરનો વિચાર, ઘડી આધી ઘડી આધી ઘડી મેં ફોન કઈ આવે છે ને, હા થોડીક વાર પણ આત્માનું ચિંતન જો કરે ને તો પછી એની ટેવ થઈ જાય. કોઈ પ્રશ્ન બીજો શું હોય તો
સારા સાથે પાંચ થઈ છે.
હા વાત
નો વિચાર કરે છે ને એને બદલે પર ને પરમ
મિથ્યાતના પરિણામ જે પુદ્ગલમય છે એનો આત્મા ભોગતા પણ નથી, ભોગતા નથી એટલે ત્રિકાળી સામાન્ય તત્વ જે છે જ્ઞાયક તત્વ સામાન્ય એમાં કરતાપણું ને ભોગતાપણું એનો સ્વભાવ જ નથી, એટલે કઈ અભોગતાપણે જીએ છે. ત્યારે મિથ્યાત્વ દશામાં મિથ્યાત્વના પરિણામ એને થાય તો છે અને ભોગવા પર છે, છતાં પણ દૈવ્ય દ્રષ્ટિથી કહ્યું કે કરતા ને ભોગતાપણું એના ત્રિકાળી સ્વભાવમાં નથી. ત્યાં પર્યાય દ્રષ્ટિથી વાત ન કરતા દૈવ્ય દ્રષ્ટિથી વાત કરી છે. અને જે નવા કર્મ બંધાય છે એનો કરતા પૂદગલ દ્રવ્ય એક જ છે ને એના આ બધા ભેદો છે. એટલે પૂદગલના પરિણામ જ પૂદગલ દ્રવ્યને બાંધે છે, એને કરતા અને ભોગતા પણ ત્રિકાળી સ્વભાવમાં લાગુ પડતો નથી. એકનો ત્રિકાળી સ્વભાવ મિથ્યા દ્રષ્ટિનો આત્મા પણ એનું જે સામાન્ય તત્વ છે એ મિથ્યાત્વના પરિણામને કરતો નથી ને એના પરિણામને ભોગવતો નથી. સમ્યક દ્રષ્ટિનો આત્મા તો રાગનો કરતા ને ભોગતા નથી, પણ મિથ્યા દ્રષ્ટિનો જે આત્મા છે જ્ઞાયક ભાવ એ પણ એ પરિણામનો કરતા ભોગતા નથી. કરતા ભોગતા પણ છે એ વિશેષમાં લાગુ પડે છે, પર્યાયમાં. પર્યાય કરે પર્યાયને ને પર્યાયમાં ફળ જે દુઃખ આવે એ પરિણામ પરિણામને ભોગવે છે. ત્રિકાળી દ્રવ્ય સામાન્ય છે એને અડતો નથી ને ભોગવે ક્યાંથી, એ દ્રવ્ય દ્રષ્ટિથી પરિણમે છે અને વ્યવહારને કરે છે ને ભોગવે છે એ વિષય બીજો થઈ ગયો, એવી વાત લખી. અને જ્યાં સર્વશુદ્ધ જ્ઞાન અધિકારમાં બંધ ને મોક્ષની રચનાથી દૂર છે આત્મા, બંધ એટલે મિથ્યાત્વના પરિણામ અને મોક્ષ એટલે પૂર્ણાનંદની પ્રાપ્તિ કેવળ જ્ઞાન, એવી દશાઓ જે છે એનો આત્મા કરતા નથી, એનો રચિયતા નથી, એનો રચનાર નથી, સ્વયં એ બંધમોક્ષ થાય છે એનો જાણનાર છે. એ પણ જ્યારે પર્યાયથી જો વિચાર કરો તો જાણનાર, ઓનામાં તો જાણવાની ક્રિયા છે નહીં, એ તો નિષ્ક્રિય છે. એવી જે દ્રષ્ટિ થાય તો એને જ્ઞાન પ્રગટ થાય, જ્ઞાન પ્રગટ થાય એટલે બંધમોક્ષના પરિણામનું કરતો તો છૂટી જાય, બંધમોક્ષના પરિણામ રહી જાય અસ્થિરતાનો બંધ, મોક્ષ માર્ગ અને મોક્ષ, પણ કરતો તો છૂટી જાય. પરિણામ હોય ત્યારે કરે ત્યારે પરિણામ થાય એમ નથી, થાય એને જાણે એમ તો છે પણ કરે તો થાય એમ તો છે જ નહીં. સમજાણું, પરિણામ કરે તો થાય એવું વસ્તુનું સ્વરૂપ નથી, પણ પરિણામ થાય એને જાણે ખરો, એનું જાણવું ખરું, એ પણ દ્રવ્ય દ્રષ્ટિપૂર્વક દ્રવ્યને જાણતા પરિણામો થાય એમ થવા યોગ થાય છે જાણું છું, બસ હું કરું છું એમ નથી. એટલે પરિણામનો અભાવ ન થાય પણ પરિણામનો જે સ્વામી બનતો હતો અને પરિણામમાં કર્તૃત્વ બુદ્ધિ હતી એ કર્તૃત્વ બુદ્ધિ છૂટી જાય છે, એ પણ પરિણામને જોવાની આંખ બંધ કરે અને દ્રવ્ય સામાન્ય અવલોકન કરે, નિર્વિકલ ધ્યાનમાં આત્મા ઉપાધિ થાય ત્યારે પરિણામનો જ્ઞાતા કહેવાય. કેમ કે એટલા જ્ઞાનનો વિષય રહી જાય છે, એ
જાણે પણ શ્રદ્ધા ન કરે, પરિણામ ને જાણે પણ શ્રદ્ધા ન કરે, અને અજ્ઞાની પરિણામ ને જાણતા પરિણામ ને શ્રદ્ધા પણ કરે છે. જાણવું ખરું ને શ્રદ્ધા કરું, એમાં વાંધો હું? જ્ઞાન કેળવું તો કર્યું ને તમે, તમે આ શ્રદ્ધા કરી લીધી,
સ્વીકાર તો કરવો જોઈએ ને.
હા, જાણવાનો વિષય છે પણ શ્રદ્ધાનો વિષય નથી. શ્રદ્ધાનો વિષય એક છે, જાણવાના વિષય અનેક છે. કરતા બધું છૂટવું પેલું મુશ્કેલ છે. હવે કરતા બધું ન છૂટે તો આ પર્યાય ના તું અહીં જાણવાનું બંધ કર, એ વાત તો એને ગળે ઉતરે ક્યાંથી? હડાહડ કરતા બધી પડી છે, પરિણામ કઈ કેરાવી ન થાય. પરિણામ કેરાવું ના થાય છે, તારા જ્ઞાન માં જણાય છે, એ સમયે તને કરતા બધી થઈ જાય છે. જેમ પરદ્રવ જણાતા પરદ્રવ નો હું કરતા ભાસે છે, એમ પરિણામ ની સક્રિય દશા જોઈ અને હું કરનાર એમ ભાસે છે. હું નિષ્ક્રિય અને અસક્રિય એ ભેદ નથી કરતો. હું નિષ્ક્રિય અને અસક્રિય, હું નિષ્ક્રિય અને પર પદાર્થ સક્રિય. નવો પદાર્થ પર છે, પરિણામ માં કરતા બુદ્ધિ છૂટવી બહુ મુશ્કેલ, ઘણી છૂટે. શુદ્ધ પર્યાય નો આત્મા કરતા નથી. આ વિકલ્પની ચરમ સીમા છે. એક મુમુક્ષુએ કહ્યું, આ વિકલ્પની ચરમ સીમા, આના પછી કોઈ વિકલ્પ ન હોય, આના પછી અનુભવ જ હોય.
શનિવાર તારીખ 19/3/83.
જ્ઞાનના બે પડખા છે, એક પરને જાણનારું જ્ઞાન અને એક સ્વને જાણનારું જ્ઞાન. એમાં અનંતકાળથી સ્વને જાણનારું જ્ઞાન પ્રગટ જ નથી થયું, અનાદિકાળથી અજ્ઞાન દશા છે. તો ભૂલ શું થઈ ગઈ કે જેટલો જાણવાનો વિષય છે એને જાણીને એને શ્રદ્ધાનો વિષય બનાવી દીધો. જેમ કે મકાન જણાવું તો મકાન મારું, દેહ જણાવવા આવ્યો જાણવામાં તો દેહ મારો, એમ પ્રત્યેક પદાર્થ જળ ને ચેતન જ્યાં 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 જાણવામાં આવ્યું તો જાણીને એનું શ્રદ્ધાન કર્યું. એટલે જાણવાના વિષયને શ્રદ્ધાનો વિષય ન બનાવવો. એટલો જાણવાનો વિષય તો ઘણો છે, તો એ કઈ શ્રદ્ધાનો વિષય નથી. શ્રદ્ધાનો વિષય તો એક પોતાનો શુદ્ધાત્મા છે, કે જે પુણ્ય પાપથી ભિન્ન છે. પુનપાપના પરિણામને જાણ્યું પણ પુનપાપના પરિણામને જાણીને પાછું એને શ્રદ્ધાનો વિષય બનાવ્યો કે પુનપાપના પરિણામ મારા. પુનપાપના પરિણામને જાણીને એનું શ્રદ્ધાન ન કરવું, પુનપાપના પરિણામ જણાય પણ શ્રદ્ધાન કરવું, તો એનાથી ભિન્ન હું જ્ઞાનમય આત્મા છું, આનંદમય આત્મા, તે મારી ચીજ છે. પુનપાપના પરિણામ જણાય, દયાદાન પણ જણાય, કષાયના ભાવ તીવ્ર પાપના પરિણામ આવી જાય એ જણાય, દેહ જણાય, સંયોગ જણાય, પણ જેટલું જાણવાનો વિષય છે તે શ્રદ્ધાનો વિષય નથી. શ્રદ્ધાનો વિષય એક શુદ્ધાત્મા પોતાનો છે બસ, બાકી બધો જાણવાનો વિષય છે. હવે શ્રદ્ધાનો વિષય આત્માને નથી બનાવ્યો ત્યાં સુધી જે જાણવાનો વિષય છે એમાં મારાપણાની બુદ્ધિ થયા રહેતી નથી, કેમ કે મારા પણ હોય એવું નથી. શ્રદ્ધાનો વિષય શ્રદ્ધામાં આવ્યો નહીં, એટલે જેટલું જાણવામાં આવ્યું એટલું બધું મારું. જ્યાં નજર પડી ત્યાં મારું, જ્યાં નજર પડી ત્યાં મારું. એ વિષય સવારે જરાક લીધો તો ભાઈ ત્યારે, કે જાણવાનો જેટલો વિષય છે એટલો શ્રદ્ધાનો નથી. શ્રદ્ધાનો વિષય છે એ તો જ્ઞાનનો વિષય છે. શ્રદ્ધાનો વિષય જે શુદ્ધાત્મા છે, પવિત્ર પરમાત્મા અંદર ભગવાન બિરાજમાન છે, દેહ દેવળમાં દેહથી જુદો, પ્રારબ્ધ આઠ કર્મ એનાથી પણ જુદો, અને પુણ્ય પાપની લાગણી ઉત્પન્ન થાય છે. હિંસા જૂઠ ચોરી એ પાપના પરિણામ, અહિંસા દયા દાન ભગવાનની પૂજા દેવ દર્શન એ બધા પુણ્યના ભાવ, કે પાપ અને પુણ્યના ભાવથી અંદર જુદો આત્મા છે, એ જુદા આત્માને જાણીને એનું શુદ્ધાન કરવું જોઈએ. હવે શુદ્ધાત્માને જાણીને શુદ્ધાન ન કર્યું તો શું થાય, કે પરને જાણીને એની શ્રદ્ધા કરી કે આ મારું પુણ્યપાપ જાણવામાં આવ્યા તો પુણ્યપાપ મારા, દયાના પરિણામ થયા તો મારા, દેવદર્શનના પરિણામ આવ્યા શુભ ભાવ તો મારા, યાત્રાનો ભાવ આવ્યો શુભ ભાવ વિકલ્પ ઉઠો તો આ ભાવ મારો. એમ અનાદિ કાળથી જીવ પોતાના શુદ્ધાત્માને છોડીને જે શુદ્ધાત્માથી ભિન્ન ચીજ છે, પુણ્યપાપના ભાવ મલિન ભાવ છે, એને પોતાનું માન્યું, જાણીને માન્યું, જાણતો ગયો ને માનતો ગયો, જાણતો ગયો ને માનતો ગયો, એટલે જ્ઞાનના વિષયને શ્રદ્ધાનો વિષય બનાવ્યો. હવે જ્ઞાનના વિષયને જાણીને એને જ્ઞાનનો વિષય રાખવો પણ શ્રદ્ધાનો વિષય બનાવવો નહીં, એ મારું નહીં. જાણવામાં આવ્યું દેહ, જાણવામાં આવ્યો મારો નહીં, મારું તો જ્ઞાન. એમ સંયોગ જાણવામાં આવ્યા કુટુંબ પરિવાર, પણ જાણવામાં આવ્યા પણ એ મારું નહીં, શ્રદ્ધાનો વિષય ને બનાવો એ વિષય.
જાણવામાં આવી અને મારા મને તો અજ્ઞાન થઈ ગયું,
બસ તો એ અજ્ઞાન થઈ ગયું, મિથ્યા શ્રદ્ધા થઈ ગઈ, શ્રદ્ધા ખોટી થઈ ગઈ. એને જાણવામાં રાખ્યું જ્ઞાનને, જ્ઞાનને જાણવામાં જાણ્યું પણ માનવું નહીં, એને મારું માનવું નહીં, એમાં મમતા ન કરવી. હવે એ મમતા ક્યારે ન થાય, કે અહીંયા જે શુદ્ધાત્મા એને શ્રદ્ધામાં આવી ગયો કે શુદ્ધાત્મા જ હું છું, બાકી કોઈ જગતનો પદાર્થ મારી ચીજ નથી, શાશ્વત પદાર્થ હું છું, નાશવાન ભાવ તે મારા નહીં, એમ જાણીને જાણવાના વિષયને શ્રદ્ધાનો વિષય ન બનાવ્યો. જાણેલાનું શ્રદ્ધાન કરી લીધું, જાણ્યું અને શ્રદ્ધાન કર્યું, જાણ્યું ને શ્રદ્ધાન કર્યું, જાણેલાનું શ્રદ્ધાન.
તેથી તેને માન,
હા ઘણો જણાનો તો ઘણાને માન્યું પણ એનો જે જાણનાર એનાથી જુદો છે, એને જાણ્યો નહીં ને એની અસ્તિત્વ છે એમ માન્યું પણ નહીં. ઘણાની હયાતીનો સ્વીકાર કર્યો કે ઘણો છે, પણ ઘણાનો જાણનાર ઘણાથી જુદો છે તે હું છું એમ પોતાની સત્તાનો સ્વીકાર ન કર્યો, શ્રદ્ધા જ્ઞાનમાં ન લીધો આત્માને, એમાં અનંત કાળથી આત્મા દુઃખી થાય છે. જ્યારે પોતાનો સત્તા સ્વરૂપી સત પરમાત્મા સચ્ચિદ આનંદ એવો આત્મા અંદર બિરાજમાન છે, એને અંતર સન્મુખ થઈને અતિન્દ્રિય જ્ઞાન દ્વારા આત્માનો અનુભવ કરીને, જાણીને અનુભવ કરીને આ જ હું છું એવી પ્રતીતિ શ્રદ્ધા કરે, ત્યારે તેને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે. ધર્મની શરૂઆત આત્માની અનુભૂતિ થાય છે, એ સ્વાનુભવ આત્માનો થવો જોઈએ. જેમ કે દુઃખનું વેદન આવે છે અનંતકાળથી, તો એમ આત્મિક સુખનું વેદન આવે અંતરમાં જાય તો. એમ કહું કે હાર પહેરવાથી સુખ ઉપજે છે, પણ જુદા મોતી વેરાયેલા હોય, દોરો હોય, મોતી કેવા છે કે સફેદ છે, એમ ત્રણ પ્રકારનો વિચાર કરવાથી હાર બનતો જ નથી, એ હાર જ નથી. હાર ક્યારે બને કે એ દોરાની અંદર બધા મોતી પરોવી દે ત્યારે એને ઝૂલતો હાર કહેવામાં આવે છે, અને એ હાર પહેરે ત્યારે એને હાર પહેરવાનું સુખ ઉપજે. સુખ એટલે તથા પ્રકારનો હર્ષ, સુખ તો કઈ છે નહીં એમાં, એ દ્રષ્ટાંત આપ્યું. એવી રીતે ઝૂલતો એટલે પરિણમતો, ઝૂલતો એટલે પરિણમતો, પરિણામી આત્માનું જ્ઞાન થવું જોઈએ. એમાં મર્મ છે, અપરિણામી નું જ્ઞાન થવાથી અનુભવ ન થાય. શું કહ્યું?
અપરિણામી નું જ્ઞાન થવાથી અનુભવ ન થાય.
એકલો અપરિણામી છું, અપરિણામી છું તો અપરિણામી નું શ્રદ્ધાન કરવા માત્ર થી જ એને હારે પરિણામી જોઈએ એ ન મળ્યું, એટલે એકાંત નો દોષ લાગી જાય. શ્રદ્ધાના વિષયની સાથે શ્રદ્ધાનો વિષય તો એકાંત છે જ, અપરિણામી છે જ, પણ શ્રદ્ધાનો વિષય શ્રદ્ધામાં આવે ત્યારે એક શ્રદ્ધા પ્રગટ થાય કે નહીં, સમ્યક દર્શન પ્રગટ થયું કે નહીં, તો એ પરિણામી આત્મા થયો, તો પરિણામી નું જ્ઞાન થાય, અપરિણામી નું શુદ્ધાંત અને પરિણામી નું જ્ઞાન. સમય તો અહીંયા એસી ની ગાથામાં ત્રિકાળી દ્રવ્ય જે અપરિણામી છે એ તો દ્રષ્ટિનો વિષય, શ્રદ્ધાનો વિષય, શુદ્ધનયનો વિષય, જ્ઞાનનો વિષય છે. પણ જ્યારે એ શુદ્ધાત્માનું ધ્યાન કરે છે જીવ, ધ્યાન તો શુદ્ધાત્માનું કર્યું, ધ્યેય તો શુદ્ધાત્મા છે ધ્યાનનો વિષય. પણ જ્યારે શુદ્ધાત્માનું ધ્યાન થયું આત્માને, ત્યારે એ આત્મા ધ્યાન રૂપે પરણમે છે, આત્માના ધ્યાન રૂપે પરણમે છે. દેહના ધ્યાન રૂપે પરણમતો હતો, સંયોગનું ધ્યાન કરીને પરણમતો હતો, એ મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્ર. એ પરિણામીનું શ્રદ્ધાન અને પરિણામીનું જ્ઞાન કરતો હતો. હવે અપરિણામીનું શ્રદ્ધાન અને પરિણામીનું જ્ઞાન થવું જોઈએ હારે એક સમયમાં. જયારે ઝૂલતાહારનું શું છે કારણ? ઝૂલતાહારનું કારણ શું? કે જ્યારે ત્રિકાળી સ્વભાવ દ્રષ્ટિમાં આવે છે ત્યારે અનંત કાળથી આત્મા સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, ચારિત્રપે પરિણમતો નહોતો. આત્માનું શ્રદ્ધાન જ નહોતું, આત્માના શ્રદ્ધા જ્ઞાનથી ભ્રષ્ટ હતો. હવે જયારે આત્માનું શ્રદ્ધા જ્ઞાન થાય છે ત્યારે આત્મા સમ્યક પ્રકારે પરિણમે છે. મિથ્યા પ્રકારે પરિણમન હતો એનું, એ સમ્યક પ્રકારે પરિણમન થઈ ગયું, અનુભવ થયો આત્માનું સાક્ષાત. તો એ વખતે અપરિણામીનું શ્રદ્ધાન અને પરિણામીનું જ્ઞાન જો હારે ભળે તો અપરિણામીનું શ્રદ્ધાન સાચું, જો પરિણામીનું જ્ઞાન હારે ભળે નહીં તો અપરિણામીનું શ્રદ્ધાન કોરું એકાંત મિથ્યાત્વ છે. એમાં કાંઈ વાતમાં માલ નથી, ભલે દ્રષ્ટિનો વિષય હાથમાં આવ્યો, પણ દ્રષ્ટિનો વિષય હાથમાં નથી આવ્યો, વિકલ્પ હાથમાં આવ્યો, નહીં પક્ષનો વિકલ્પ છે. આ જે કોપ પામે છે સમ્યક દર્શન, એની પાછળ આ કારણ છે. કાં તો એકલા પરિણામીનું શ્રદ્ધા જ્ઞાન કરવા માંડે અને કાં એકલા અપરિણામીનું શ્રદ્ધા જ્ઞાન કરવા માંડે છે. અતો ભ્રષ્ટ તટો ભ્રષ્ટ. પ્રવર્તન સાર માંથી ઉત્પાદે ધ્રુવતમ સત લઈ લઈએ, પરિણામી આત્મા કે એ આત્મા છે. અને કાં સમય સાર માંથી પ્રવર્તન મર્મ રહી એકલો ધ્રુવ પરમાત્મા નિષ્ક્રિય કુટસ્થ અપરિણામી તે હું, એટલે એમાં દોષ આવી ગયો. એટલે ગુરુગમે દ્રવ્યાનો યોગ છે, આત્માનું સ્વરૂપ છે, ગુરુગમે સમજાય છે. એનું કારણ આ છે, અપરિણામીનું શ્રદ્ધાન કરે તો શ્રદ્ધાન અપરિણામીનું જયારે થાય ત્યારે સમ્યક દર્શન થાય કે ન થાય? તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે આત્મા પરણમે કે પરિણમતો જ નથી? અપરિણામીના લક્ષ્યે આત્મા સમ્યક પ્રકારે પરણમે છે જયારે, ત્યારે પરિણામીનું જ્ઞાન એક સમયમાં થાય છે. ઝૂલતા હારનું જ્ઞાન થવું જોઈએ, અને ઝૂલતા હારનું જ્ઞાન થાય ત્યારે આમાં એમ કહ્યું કે આ દોરો, આ મોતી અને આ સફેદ એવા ત્રણ પ્રકારના વિકલ્પ છૂટી જાય હાર ડોકમાં નાખે ત્યારે. એમ જયારે અનુભવનો કાળ આવે ત્યારે આ ત્રિકાળી દ્રવ્ય છે, આ જ્ઞાન દર્શન ચારિત્રના ગુણો છે, આ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના એના પરિણામ છે, એવા ત્રણ પ્રકારના વિકલ્પ જ્યાં સુધી રહે ત્યાં સુધી અનુભવ ન થાય. પણ એ પરિણામને પણ ચેતનમાં મેળવે, ઉપયોગને પણ ચેતનમાં મેળવે, અંતરલિંગ કરે, એટલે કે વર્તમાન એક સમયની અવસ્થા ઉપરથી લક્ષ છોડે અને ત્રિકાળીનું લક્ષ કરે. વર્તમાન ગુણભેદનું લક્ષ છોડી અને ગુરુ પરમાત્માનું અવલંબન કરે ત્યારે આત્મા સમ્યક પ્રકારે પરણમી જાય છે, ત્યારે ધ્યેય પૂરોધ નહીં થાય છે. ત્યારે પ્રવચન સારમાં કહ્યું કે આ ગ્રેહ અધિકાર પૂરો થયો અથવા સમ્યક દર્શનનો અધિકાર પૂરો થયો. સમ્યક દર્શનનો અધિકાર એટલે શું? કે આવું જ્યારે આત્માને ત્રણનું એક રૂપ જ્ઞાન થાય છે જેમાં દ્વૈત પ્રતિભાસતું નથી, ઉત્પાદ અને ધ્રુવ ત્રણ એવા ભેદ પ્રતિભાસતા નથી, અનુભવ અને અનુભવનો વિષય એવા બે દ્વૈત, બે દ્વૈત એટલે જુદાપણું ભેદપણું ભાસતું નથી, એવું અદ્વૈત આત્માને અનુભવ થાય. એ અદ્વૈત એટલે અન્ય મતી અદ્વૈત કે છે એવું નથી, અદ્વૈત એટલે દ્વૈત તો છે એમ જ્ઞાન તો જાણે છે પણ દ્વૈત ઉપર લક્ષ્ય નથી એટલે અનુભવ થઈ જાય છે. દ્વૈતા દ્વૈત સ્વરૂપ છે એમ જ્ઞાન જાણે છે પણ અનુભવના કાળે આ અનુભવ ને અનુભવનો વિષય એવો ભેદ દેખાતો નથી. નિર્વિકલ્પ ધ્યાનમાં જાય છે જીવ, ત્યારે એને અતિથી આનંદ આવે છે, મય થઈ જાય છે.
ત્રિપુટી વિલય,
ત્રિપુટી ના ત્રણ ભેદ દેખાતા નથી, ઉત્પાદ વ્યય ને ધ્રુવ એવા ભેદ દેખાતા નથી. છતાં સર્વથા વિલય નથી, જ્ઞાન એમ જાણે તો છે, પણ જ્ઞાન ને એના ઉપર લક્ષ નથી. જો ધ્યાન રાખવા જેવી ચીજ છે, ઉત્પાદ વ્યય ને ધ્રુવ વિલય થઈ ગયો, સર્વથા શૂન્ય થઈ ગયો એમ નહીં, ઉત્પાદ વ્યય ને ધ્રુવ એવા ત્રણ ભેદ ઉપર જ છૂટી ગયું. એટલે અભેદ એકાકાર આત્મા અનુભવમાં આવે છે, છતાં એક પ્રગટ થયેલું જે જ્ઞાન એ ત્રણ ત્રણ ને રૂપે જાણે છે, પણ ત્રણ નું લક્ષ કઈ નથી જાણતો. એનો ધર્મ ત્રણ ને જાણી લઈએ, અનંત ને જાણી લઈએ અંદર માં, એવું રહસ્ય વાળી વાત છે. જ્ઞાન નો ધર્મ અનંત ધર્મ ને એક સમયમાં જાણે, છતાં અનંત ધર્મ નું લક્ષ નથી, ભેદ ઉપર લક્ષ નથી, અભેદ ઉપર લક્ષ છે, એટલે નિર્વિકલ્પ ધ્યાન આવી જાય છે. છતાં નિર્વિકલ્પ ધ્યાનમાં પણ જ્ઞાન સવિકલ્પ હોવાથી અનંત ધર્મને અનંતપણે જાણે છે. અનંતપણે જાણવા છતાં વિકલ્પ ઉત્પન્ન થતો નથી, એ કોઈ વિશેષતા છે, અદભુતતા છે, ચમત્કાર છે. આ ચમત્કાર છે અનુભવની દશાનો. સમજવા જેવું છે, ઊંડાણ ઊંડાણ છે, આ ઝીણું છે.
એક
રૂપ જે થાય છે ત્યારે પણ જે પરિણામ આત્માની પ્રતીતિમાં લીધો આત્માને, એ જે પ્રતીતિ છે એક સમયની, એ પ્રતીતિ તો ઉત્પાદન રૂપ છે. એટલે જ્ઞાન ઉત્પાદ વિને ઉત્પાદ ધ્રુવ ને ધ્રુવ જાણે છે, પણ એ વખતે એને ભેદ ઉપર લક્ષ નથી, અભેદ ઉપર લક્ષ હોવાથી પરિણામ અને પરિણામી, પરિણામી અને પરિણામ અને પરિણામ એક રૂપ, કરતા કર્મ ને ક્રિયા કોઈ ભેદ દેખાતો નથી. ઉત્પાદ ધ્રુવ યુક્તમ સત, એક સત્તા, ત્રણ સત્તા હોવા છતાં એક રૂપ દેખાય છે. ઘણી વાત છે દર્શનની. જૈન દર્શન એટલે વસ્તુ દર્શન, જૈન દર્શન એટલે વાળો નથી કોઈ, વાણિયાનો જૈન નથી, વાણિયાનો ઇજારો નથી જૈનનો, આ શાંતિભાઈ પટેલ છે, મારે એની તરવાર છે. આત્માનો ધર્મ છે, વાણિયાનો ધર્મ નથી, આત્માનો ધર્મ. આ બધા આત્મા છે ભગવાન, જેવા પોતાના શુદ્ધ આત્માને જે જીવ જાણે છે એ જૈન છે. આ એ પછવાડે પેઠા પટેલ તમારા, જે શુદ્ધ આત્માને જાણે અને મોહરાગવેશ નો નાશ થાય એમ નામ જૈન. જૈન છે ભાવવાચક, ભાવવાચક જીતે ભાઈ કે જૈન થઈ ગયો. એક છે કરતા જુદો, કરતા પરિણામ જુદું, કરતા પછી કર્મ, પરિણામ જુદું અને ક્રિયા પરિણતિ, એ પરિણતિ નામ ક્રિયા. એવા ત્રણ ભેદ હોવા છતાં ભેદ દેખાતા નથી. ત્રણ છે ખરું, કરતા કર્મ ક્રિયા ભેદ નહીં ભાસતું હોય. એટલે ત્રણ ભેદ તો છે, પણ ભેદ અનુભવના કાળમાં દેખાતા નથી. અકર્તુ તો શક્તિ અખંડ રીતિ ધરે, એકલો અપરિણામી અને પરિણામી એ બે વાત બે લીટીમાં લખી નાખી, બે લીટીમાં બે, અપરિણામીનું સિદ્ધાંત અને પરિણામીનું જ્ઞાન. એટલે અપરિણામીનું સિદ્ધાંતની હારે જ્ઞાન તો છે શુદ્ધ નહીં, નિશ્ચય નહીં, સમજી ગયા? એ તો હારે જ હોય જનરલ અનુસંધાનો. પણ જ્ઞાનનો વિષયમાં જ્ઞાનનો સવિકલ્પ છે, એટલે ત્રિકાળીને જાણે ને ક્ષણિક વર્તમાનને જાણે, એ જ્ઞાનનો સ્વભાવ છે. શ્રદ્ધા તો એક જ વિષય છે, ત્રિકાળી ધ્રુવ પરમાત્મા તે જ હું છું, આજે ઉત્પાદ લઈ નાશ પા થાય એમ નહીં. અને જ્ઞાન તો એમ કે વિશ્વમાં બોલમાં આવ્યું આજે કે દ્રવ્ય જેને અલિંગન કરતું નથી એવી શુદ્ધ પર્યાય તે જ આત્મા છે. જ્ઞાન ની જ્ઞાન કે છે, શ્રદ્ધા નિષેધ કરે, જેનો શ્રદ્ધા નિષેધ કરે જ્ઞાન એનો સ્વીકાર કરે છતાં સમય દર્શન સમય જ્ઞાન આડે રહીએ. સાચી વાત છે, અટમપટમ જરા છે. આજ આવ્યું તું અટમપટમ છે, અટપટી વાત છે. અટપટી વાત હોવા છતાં એ શાદ વાત થી જેમ છે તેમ જાણવામાં જ્ઞાનમાં આવી જાય છે. વિરોધ લાગતો નથી જ્ઞાનને, જ્ઞાનમાં વિરોધ દેખાતો નથી. ઉપર ઉપરથી જોનારને વિરોધ લાગે. કેમ વિરોધ લાગ્યો? કે આખા સંસારમાં એમ કહ્યું કે પર્યાય તો દ્રવ્યને અડતી નથી, અને પર્યાય તો ખરેખર સ્વદ્રવ્યની અપેક્ષાએ અવસ્તુ છે. પર્યાય તો પૂતગલના પરિણામ છે, પર્યાય તો અજીવ છે. આવા અનેક પ્રકાર શ્રદ્ધાનો વિષય આપવા માટે એ પરિણામને અનેક પ્રકારે જુદા ને જુદા રાખ્યા. બિન છે તારા પ્રદેશ ભેદ છે એમ કે સમજી ગયા. ત્યારે હવે જયારે શ્રદ્ધા થઈ આત્માની, ત્યારે એ જ્ઞાન પ્રગટ થયું. એ જ્ઞાનમાં આનંદ આવ્યો. એ જ્ઞાનમાં આનંદ આવે છે, અનાકુળ આનંદ, આત્મિક સુખ પ્રગટ થયું. હવે આચાર્ય ભગવાન કહે છે કે આનંદ પ્રગટ થયો છે એને દ્રવ્ય અડતું નથી. દ્રવ્ય ન અડે એવા પરિણામ તે જ આત્મા છે. દ્રવ્યથી અનન્ય આત્મા છે, પરિણામી એમ નહીં. તો બરાબર છે, પરિણામથી અનન્ય પરિણામી થાય તો આત્મા કે છે એ બરાબર છે. પણ આ તો કે છે કે દ્રવ્ય જેને ન અડે એવો જે પરિણામ પ્રગટ થયો, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના વિતરાગી પરિણામ, શુદ્ધ પરિણામ પ્રગટ થયો, સંવર્ધ જરા પ્રગટ થઈ, તે આત્મા છે. કેમ કે દ્રવ્યમાં વેદન હોતું નથી, વેદન તો પર્યાયનું થાય છે, અને અમારે તો સુખનું કામ છે. તો જેટલામાં સુખ છે તેટલો આત્મા છે. ઓલો ત્રિકાળી દ્રવ્ય સમજી ગયા, કોઠીની જાડું કામની, કોઠીની જાડ કામ ના આવે, બહાર નીકળે ને દળે એમાં રોટલા ખવાય, કોઠી બંધ ભર્યો ગમે એટલી શું કામની. એમ ભગવાન આત્મામાં સુખ નો ખજાનો ભર્યો છે, પણ એ શું કામનું? નળમાં પાણી આવે ને પીએ એટલે ત્રસા મટે, નળ બંધ થઈ ગયા અને 20 માઇલ તળાવ છેટું હોય, ભાઈ તળાવ આખું ભીનું છે પાણીનું, આપણે શું ચિંતા? એમને વાતો કર્યા કરે, ગળું હુકાઈ જાય મરી જાય. એ તળાવ ન પીવામાં કામ આવે, નળમાં પાણી આવે ને તો પીવામાં કામ આવે. એમ આત્મામાં એકાગ્ર થઈને ત્યાં પર્યાયમાં આનંદ આવ્યો, એટલો જ આત્મા છે. બીજા કોઈને મેં આત્મા કહેતા નથી. હવે પર્યાય છે તે આત્મા છે એમ જ્ઞાન જાણે છે. શ્રદ્ધામાં વિશેષ છે કે પર્યાય તે આત્મા નથી, છતાં એક સાથે આ બે ભાવ સાથે આમાં કાંઈ વિરોધ લાગતો નથી. જ્ઞાન કે છે, જ્ઞાન એટલે ભેદને વિષય કરનારું વ્યવહાર નહીં નું જ્ઞાન, સદ્ભુત વ્યવહાર. અમને તો આનંદ આવ્યો, જોતો તો દુઃખ હતું, અનંત કાળથી દુઃખી દુઃખીના દાળિયા હતા, દુઃખ ટેલું અને સુખનું વેદન આવ્યું. જેટલો સુખ વેદાય છે તેટલો આત્મા છે. સુખ સ્વરૂપે ભગવાન આત્મા તે આત્મા નથી, કેમ કે અમને ભોગવવામાં કામ નથી આવતો. અમને તો જેટલો ભોગવતો છે આનંદનો તેટલો આત્મા, બહુ જ્ઞાન કહે છે. ત્યારે પ્રતીતિ આત્મા હું સુખ સ્વરૂપ છું. આ એક સમયની પર્યાય શ્રદ્ધાનો વિષય જ નથી થતો. પર્યાય શ્રદ્ધાનો વિષય જ બને નહીં. લોકાલોક શ્રદ્ધાનો વિષય નથી, દેવગુરુ શાસ્ત્ર શ્રદ્ધાનો વિષય નથી, છ દ્રવ્ય શ્રદ્ધાનો વિષય નથી, નવતત્વ શ્રદ્ધાનો વિષય નથી, ચાર ભાવ શ્રદ્ધાનો વિષય નથી. એ બધો જ્ઞાનનો વિષય છે. ભલે જ્ઞાનનો વિષય હો, પણ શ્રદ્ધા કહે છે કે મારો વિષય તો એક ધ્રુવ પરમાત્મા સામાન્ય ને બસ, બીજું કઈ નહીં. સમાન જેનો ભાવ ચિન્ન પોતાના જો દ્રવ્ય ગુણ ને પર્યાય શુદ્ધ છે તો એને દ્રવ્ય ગુણ પર્યાય અરિહંત ના માયના જ નથી. માને ખરેખર અને એ પ્રમાણે મેળવા જાય અને પછી પર્યાય ને જુએ તો પર્યાય શુદ્ધ થશે. પર્યાય શુદ્ધ નહીં અનુભવમાં આવે. રુદ્રદેવ કહેતા હતા, સર્વજ્ઞ તારે શ્રદ્ધા ક્યાં છે? કેવળ જ્ઞાન ની પ્રિયા કેવી હોય તને શ્રદ્ધામાં લે, જો લે તો તારો ઉપયોગ આત્માની સન્મુખ થશે ને અનુભવ થશે, અને પછી જોઈશ તો પર્યાયમાં શુદ્ધતા થશે. પર્યાયમાં અજ્ઞાન નહીં રહે, જ્ઞાન આવી જશે. ગાઈડ જ નથી. અર્યતના દ્રવ્યગુણ પર્યાય શુદ્ધ છે અને મારા દ્રવ્યગુણ શુદ્ધ ને પર્યાય શુદ્ધ છે તો અર્યંત ને જાણ્યો નથી, કેમ કે મોહ તો જીવતો રહ્યો. અહીં તો મોહ નો નાશ થાય ત્યારે અર્યંત ને જાણ્યો એ ઉપચાર થી કહેવાય. ભૂત ને જેમ નહીં ત્યારે અર્યંત ના દ્રવ્યગુણ પર્યાય ને જાણીને મેં મારા આત્માને જાણ્યો એમ નિમિત્ત ત્યારે કહેવાય. નૈમિત પર્યાય પ્રગટ થાય તો અહીં મોહ રાખે જીવતો અને મેળો નીકળવા જાય. કેમ કે તો મોહને જ જોયે છે, પર્યાયમાં એને મોહ દેખાય છે. જ્ઞાની કે છે ત્યાં